प्रवचन नंबर 69 तारीख 30/1/88 55 मिनट समयसार गाथा 13 तथा श्लोक 8।
શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્ર છે એનો જીવ નામનો પ્રથમ અધિકાર ગાથા 13 એનો ભાવાર્થ પણ બહુ સારો છે સમજવા જેવો। આ નવ તત્વોમાં નવે પરિણામો છે, નવ તત્વોમાં એટલે નવ પ્રકારના પરિણામમાં કે જે વ્યવહારનીનો વિષય છે એમાં શુદ્ધનીથી જોઈએ તો નવમાં અન્વયરૂપ જે સામાન્ય આત્મા છે પર્યાયોના ભેદમાં પણ અભેદ રહેલો છે। નવ ભેદમાં એક અભેદ સામાન્ય, નવ વિશેષ છે, એ નવ પ્રકારના પરિણામો વિશેષરૂપ છે પર્યાયરૂપ। જેમ સોનાનો દ્રષ્ટાંત આપ્યો હતો કે સોનાના નવ ઘાટ થાય તો નવે ઘાટમાં સોનું તો તેનું તે છે, સોનું બદલતું નથી, ઘાટ પલટે છે, ઘાટ નવા ઉત્પન્ન થાય છે અને જૂના નાશ થાય છે, ઉત્પાદ નહીં। એ ઘાટ પલટતા ઘાટોમાં પણ ટકતું સોનું તો તેનું તે છે, ઘાટ પલટે પણ સોનું પલટે નહીં। પરિણામ બીજા 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 થાય પણ સોનું જે દ્રવ્યરૂપ છે એ બીજા 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 રૂપે થતું નથી। સોનું તો તેનું તે તેનું તે તેનું તે તેનું તે પેલા ઘાટમાં જે સોનું હતું એ ઘાટનો વ્યય થયો અને બીજો ઘાટનો ઉત્પાદ થયો। એ વ્યય વખતે જે સોનું હતું તે જ બીજા પરિણામના ઉત્પાદ વખતે સોનું તેનું તે છે। પરિણામ બદલતા દ્રવ્ય સ્વભાવ બદલતો નથી। એમ આ નવ તત્વોમાં જે પલટતા નવ તત્વો છે પર્યાયો, જીવ પણ પર્યાય છે। 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે ને એને વ્યવહાર જીવ કહેવામાં આવે છે। વ્યવહાર જીવ સમયે સમયે પલટે છે અને અજીવ એનો વિકલ્પ પણ પલટે છે અને પુણ્યપાપ પણ પલટા થયા કરે છે। એ નવે તત્વોના પરિણામની મધ્યમાં જેમ સોનું તેનું તે તેનું તે તેનું તે એમ જીવ પણ તેનો તે તેનો તે તેનો તે પુણ્યપાપ વખતે પણ તે જ આત્મા છે, આશ્રવ વખતે પણ તે જ આત્મા છે, આશ્રમનો વ્યય થઈને સંવર્ત પ્રગટ થાય તો પણ તેનો તે આત્મા, આત્માને કંઈ ફેરફાર આત્મામાં થતો નથી। વિદ્યાર્થીઓના આશ્રવ વખતે જે આત્મા હતો એનો એ આત્મા સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે ત્યારે પણ આત્મા તો તેનો તે છે, પરિણામ પલટતા સ્વભાવ પલટતો નથી, તેનો તે રહે છે। એમ નવ તત્વોમાં એટલે પરિણામોની મધ્યમાં શુદ્ધ નહીંથી જોઈએ તો, વ્યવહાર નહીંથી જોઈએ તો જીવ નવ પ્રકારનો દેખાય છે। વ્યવહાર નહીંની દ્રષ્ટિથી જોવામાં આવે, પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો જીવ નવ રૂપે દેખાય છે। એ વ્યવહાર નહીંની દ્રષ્ટિથી જોવાનું બંધ કરીને એક અનંત કાળથી નહીં પ્રગટ થયેલી એવી અંતરદૃષ્ટિ શુદ્ધ નહીંથી જોઈએ તો, શુદ્ધ નહીંથી જોઈએ તો એમ જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ પ્રગટ થઈ રહ્યો છે, નવ ભેદ દેખાતા નથી। સોની ને પલટતા ઘાટમાં સોનું દેખાય છે અને ગ્રાહકને પલટતા ઘાટમાં સોનું દેખાય છે એ પણ એને સોનું જુએ છે પણ એ ખરેખર સોનું નથી પલટતી અવસ્થાઓ છે એ તો નાશ થાય છે સોનું તો નાશ થતું નથી એમાં નવ તત્વો પલટતા પર્યાયો એની મધ્યમાં શુદ્ધ નહીંથી જોઈએ તો એક ચૈતન્ય ચમત્કાર માત્ર શુદ્ધાત્મા પ્રગટરૂપ થઈ રહ્યો છે દેખાય છે બીજા નવ તત્વો દેખાતા નથી સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય અવસ્થાને વિશે અવસ્થા તો છે અવસ્થાના કાળે ભગવાન આત્મા ન્યારો જુદો ને જુદો છે નિગોદથી માનીને સિદ્ધ અવસ્થા થાય કેટલી અવસ્થા થઈને કેટલી ગઈ અનંત અવસ્થા થઈને અનંત અવસ્થા ગઈ તો પણ જે નિગોદમાં તે સિદ્ધ મે તે
જો
નિગોદ મે સોહી મુજ મે
સોહી મોક્ષ
મંજાર
નિશ્ચય
ભેદ કછુ નહી ભેદ ગિને સંસાર જો નિગોદ મે સોહી મે અને સોહી મોક્ષ મંજાર નિશ્ચય ભેદ કછુ નહી તેનો તે છે નિગોદમાં છે તે અત્યારે છે ને સિદ્ધમાં પણ તેનો તે છે તેને તે પકડાય દ્રષ્ટિમાં તો અનુભવ થાય બીજું દેખાય તો અનુભવ ન થાય બીજું રૂપ દેખાય છે જીવનું નથી ખરેખર અજીવનું છે તેનો તે છે નિગોદમાં સોહી મુજમે સોહી મોક્ષ મંજાર નિશ્ચય ભેદ કછુ નહીં કાંઈ એમાં તફાવત નથી ભેદ ગિને સંસાર ભેદ કોને દેખાય છે કે નિગોદનો જીવ આ મનુષ્ય જીવ આ શ્રેષ્ઠ જીવ આ પરિણામને ન જો તું પલટતી અવસ્થાને ન જો નિત્ય ધ્રુવ પરમાત્માને જો તેનો તે આ એના માટે પ્રથમાનુયોગમાં બહુ સારા દ્રષ્ટાંતો આવે છે પ્રથમાનુયોગમાં દ્રષ્ટાંતો બહુ આવે છે કે જે મરીચીની પર્યાય વખતે આત્મા હતો તેનો તે આત્મા મહાવીરની પર્યાયમાં છે પર્યાય પલટી આત્મા પલટો નથી એમ ઋષભદેવ ભગવાનના ભવોની વાત આવે એમ ભગવાન મહાવીરના ભવોની વાત આવે પર્યાયોની પણ આત્મા તો તેનો તે આત્મા પલટતો નથી પર્યાય પલટવાથી આત્મા પલટતો નથી તેનો તે છે એમ જાતિસ્મરણ જ્ઞાન થાય એને પણ આ જીવ જે મહાવીર ક્ષેત્રમાં હતો તેનો તે આ જીવ છે એમ બરાબર પરિણામને ગૌણ કરીને ધ્રુવને જોઈ શકાય છે દ્રષ્ટાંતો અનેક પ્રકારના દ્રષ્ટાંતો તો પ્રથમાનુયોગના ઘણા આવે છે પર્યાય દ્રષ્ટિ છે તે જ મિથ્યા દ્રષ્ટિ છે અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે આવું સૂત્ર છે કે આ નવ તત્વોમાં શુદ્ધ નહીંથી જોઈએ તો એટલે અશુદ્ધ નહીંથી જોવાનું બંધ કરીને શુદ્ધ નહીંથી જોઈએ તો એટલે કે વ્યવહાર નહીંથી ભિન્ન ભિન્ન અવસ્થાને જોવાનું બંધ કરીને એક અંતરદ્રષ્ટિથી સામાન્ય ધ્રુવને જોવામાં આવે તો જીવ જ એક તેનો તે ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. જ્ઞાનાનંદ આત્મા જ્ઞાયક જ જણાય છે. પ્રમતની અવસ્થા હો કે અપ્રમતની અવસ્થાઓ હો, એ બધામાં જ્ઞાયક એક જુદો ને જુદો રહે છે. નથી પ્રમૃતરૂપ થતો કે નથી અપ્રમતરૂપે થતો. શુદ્ધ નહીંથી જોઈએ તો સરતી છે. વ્યવહાર નહીંથી જોવાનું બંધ કરો. વ્યવહાર નહીંથી જોતા સંસાર છે અને શુદ્ધ નહીંથી જોતા મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે. વ્યવહાર નહીંથી જોતા પ્રયોજનની સિદ્ધિ થતી નથી અને નિશ્ચય નહીંથી જોતા પ્રયોજનની સિદ્ધિ થાય છે. વ્યવહાર નહીંથી જોતા જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે અને નિશ્ચય નહીંથી જોતા જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. જીવ જ એક એકમ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કંઈ દેખાતા નથી. શું કહ્યું? એક અંતર્મુખ દ્રષ્ટિ કરતા એક શુદ્ધ આત્મા દેખાય છે. જુદા જુદા નવ તત્વો દેખાતા નથી. નવ તત્વો ક્યારે દેખાતા હતા? કે આત્માને જોવાનું છોડીને અજીવનું લક્ષ કરતો હતો, નિમિત્તનું લક્ષ કરતો હતો, ત્યાં સુધી નવ તત્વો દેખાતા હતા. પણ જ્યાં નિમિત્તનું લક્ષ છૂટી ગયું તો નૈમિત્તિક ભાવો પણ પ્રગટ થતા અટકી ગયા અને સ્વભાવ પર દ્રષ્ટિ દેતા સ્વભાવ ભાવ પ્રગટ થાય છે પણ નૈમિત્તિક ભાવ પ્રગટ થતો નથી. અને એ સ્વભાવ ભાવ પ્રગટ થાય છે એ આત્મામાં અભેદ થઈને જ્ઞાયક ભાવ નામને પામે છે. એ આત્મા થઈ ગયો. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. અજીવના લક્ષે નવના ભેદ દેખાય છે. જીવના લક્ષે નવનો ભેદ જ ઉત્પન્ન થતો નથી તો દેખાય ક્યાંથી? એ તો દ્રષ્ટિ અપેક્ષાએ અભેદ ને જ્ઞાન અપેક્ષાએ પણ સંવર નિદ્રાના તત્વો ભેદો દેખાતા નથી. અનુભવના કાળે જો સંવર નિદ્રા દેખાય તો આત્મા દેખાતો નથી. કેમ કે સંવર નિદ્રા અજીવના સંબંધથી દેખાય છે. જીવના સંબંધથી સંવર નિદ્રા દેખાતો નથી. સૂક્ષ્મ વાત છે જરા. એ તો અભેદ થઈ ગયો પરિણામથી. આત્મા એ તો આત્મા થઈ ગયો. એ સંવર નિદ્રા ક્યાં છે? કોને સંવર નિદ્રા કહેવી? એ તો સવિકલ્પ દિશામાં આવતા સંવર નિદ્રાની વાત કરે. એ ભેદ દેખાય ત્યારે કર્મનો અભાવ દેખાય. પુણ્યપાપ દેખાય તો કર્મનો સદ્ભાવ દેખાય. સંવર નિદ્રા દેખાય તો કર્મનો અભાવ દેખાય અને આત્મા દેખાય. તો સંવર નિદ્રા પણ દેખાતા નથી. એક અભેદ આત્મા દેખાય છે. જ્ઞાયક તો જ્ઞાયક છે. પર્યાયના નિશ્ચયમાં ભેદ દેખાતો નથી. દ્રષ્ટિના વિષયમાં પર્યાયનો ભેદ દેખાતો નથી અને જ્ઞેયના અભેદમાં પર્યાયનો ભેદ દેખાતો નથી. પર્યાય આને જાણે ને આને જાણે એવું કાંઈ છે નહીં તો જ્ઞાયક જ છે.
બે નો રોગ થઈ ગયો.
નહીં રહેતી નથી. કોઈ દૈના વિકલ્પ રહેતા નથી. એ દૈનો જ્ઞાતા છે પણ વિકલ્પ છે નહીં. અહીંયા તો એકવાર એમ કે છે કે જે નિમિત્તના સંબંધથી ન ઉત્પન્ન થાય છે, નિમિત્તનો લક્ષ છોડે તો એક ટંકો ત્રિણાત્મા દેખાય છે. જુદા જુદા નવ તત્વો હવે કાંઈ દેખાતા નથી. એ સિવાય એટલે એક સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. નવ તત્વો તો નિમિત્તના સંબંધથી નૈમિત્તિક દેખાતા હતા. નિમિત્તનો લક્ષ છૂટ્યું અને જ્ઞાયક ઉપાદાનનું લક્ષ આવ્યું ત્યારે નૈમિત્તિક ભાવનો જન્મ જ થતો નથી. નૈમિત્તિક કયો તો નિમિત્તના સંબંધની અપેક્ષા આવી જાય છે. સૂક્ષ્મ વાત છે. ઉપશમ સમ્યક દર્શન એ તો આગમ પદ્ધતિથી છે. કર્મના અભાવની અપેક્ષાથી ઉપશમ છે. બાકી તો આત્માભિમુખ પરિણામ સદુપયોગ છે બસ. ચાર ભાવો કર્મના સંબંધથી દેખાય છે. ઉપશમ ક્ષોપશમ ક્ષાય કૌદય. અહીંયા કે છે કર્મનો સંબંધ છૂટ્યો, આત્માનું લક્ષ થયું તો જુદા જુદા નવ તત્વો અભેદમાં ભેદ દેખાતો નથી. આમાં ફટ વિચાર આવે કે અનુભવ થયા આપ્યો તો સંવર્ણિજા તો પ્રગટ થઈને પર્યાય, એનું લક્ષ પર્યાય ઉપર જાય છે. એ તો આત્મા જ જણાય છે, બીજું કઈ જણાતું નથી. એક વખતની વાત છે, ગુરુદેવ ઠેલીથી આવતા હતા રસ્તામાં સવારના 5:30 ની વાત છે, ત્યારે ઉભા રહી ગયા. ઉભા રહી એટલે સમજો કંઈક પણ હમણાં લાભ થશે આપણને કે ભાઈ અભેદમાં ભેદ દેખાતો નથી. એવો શબ્દ નીકળ્યો, અભેદમાં ભેદ દેખાતો નથી. અને જો ભેદ દેખાય છે તો અભેદ દેખાતો નથી. અત્યાર સુધી અભેદ કેમ દેખાતો નથી કે ભેદ દેખાય છે માટે. પર્યાય દેખાય છે ત્યાં સુધી દ્રવ્ય દેખાય જ નહીં. એટલે તો પર્યાયથી જોવાનું બંધ કરવાનું કઈ કરો છો તો જ દર્શન થશે દ્રવ્યના. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. આગળ જ્યાં સુધી આ રીતે જીવતત્વનું જાણપણું, ઉપર કહ્યું તે રીતે જીવતત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ છે. વ્યવહાર નહીંથી જોયા કરે છે. વ્યવહાર નહીંનો વિષય તો નિમિત્ત છે, રાગ છે અથવા પર્યાયનો ભેદ છે. એ વ્યવહાર નહીંની દ્રષ્ટિથી જોવાનું બંધ કરીને એક અંતર્મુખ નિશ્ચયની દ્રષ્ટિથી જોવામાં આવે તો એક ચૈતન્ય ચમત્કાર માત્ર જ્ઞાયક તત્વ દેખાય છે. કોઈ નવ તત્વના ભેદ દેખાતા જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી. જીવ જીવને જાણતો નથી. જીવ અજીવને જાણે છે ત્યાં સુધી જીવ દેખાતો શું કહ્યું? જીવ જ્યાં સુધી અજીવને દેખે છે ત્યાં સુધી જીવ દેખાતો નથી. અજીવને દેખે છે એમ કહો, નિમિત્તને દેખે છે એમ કહો. કહો કે ભેદને દેખે છે એમ કહો, તે બધું એકાર્થવાચક છે. ભેદ પણ અજીવ છે, અજીવ તો અજીવ છે, પણ ભેદ પણ અજીવ છે. એને પરદ્રવ્ય કહ્યું ભગવાને, પરદ્રવ્ય કયો કે અજીવ કયો? જીવ તત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે. વ્યવહાર દ્રષ્ટિ કહો, મિથ્યા દ્રષ્ટિ કહો, જુદા જુદા નવ તત્વોને માને છે. જુદા જુદા નવ તત્વોને જાણેને માને છે. એટલે શું? એ અહીં આવે છે. જો જુદા જુદા નવ તત્વોને માને છે, નવ તત્વોથી ભિન્ન શુદ્ધાત્મા છે એને જાણતો નથી. હવે જુદા જુદા નવ તત્વોને માને છે એનો ખુલાસો કરે છે કે નવ તત્વ કેમ જણાય છે? છે તો આત્મા એક રૂપ, અને નવ રૂપે કેમ દેખાય છે જીવને? છે તો આ તો એક રૂપે, અને છતાં નવ રૂપે કેમ દેખાય છે? જીવ પૂતગલના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે. નિમિત્તના સંગે જુએ છે, નિમિત્તે જુએ છે, તો એ નવ તત્વો ભિન્ન ભિન્ન દેખાય છે. અજીવનું લક્ષ કરે તો નવ દેખાય છે, જીવનું લક્ષ કરે તો નવ દેખાતા. એ જો જીવ પૂતગલના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ જ્યારે શુદ્ધ નહીંથી જીવ પૂતગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે, જીવને જીવ પણે જાણે ને પૂતગલને પૂતગલ પણે જાણે, પૂતગલનું લક્ષ છૂટી જાય. ખરેખર તો જીવનું લક્ષ કરે છે ત્યારે પૂતગલ પૂતગલ રૂપે છે એમ પણ જણાતું નથી, પણ બે નો સંબંધ હતો એ અંતરદ્રષ્ટિ વડે તોડી નાખે જીવ. નિમિત્ત નૈમિત્ત એક સંબંધ અનાદિનો હોય તો છૂટી જાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી આત્મા નવ રૂપે દેખાતો હતો, એ નિમિત્તનું અજીવનું લક્ષ છોડ્યું, અને શુદ્ધ નહીંથી એકલા શુદ્ધ આત્માને જોવે છે. તો એકલો એકલો આત્મા નવ રૂપે પરિણમતો નથી, અને અજીવના સંબંધે નવ રૂપે પરિણમે છે તે આત્મા નથી. આ દ્રષ્ટિનો વિષય, આ દ્રષ્ટિમાં આવ્યા વિના એનું સમ્યક પરિણમન થતું નથી. જીવ પૂતગલના બંધ પર્યાય દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય, પણ જ્યારે શુદ્ધ નહીંથી એટલે અંતરસન્મુખ નાયકની સન્મુખ થઈને જોઈએ ને પૂતગલનું લક્ષ છોડી દે તો જીવ પૂતગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે, ત્યારે એ પુંડ પાપાથી સાત તત્વો કાંઈ પણ વસ્તુ નથી. સાત તત્વો જેવી કોઈ વસ્તુ જ નથી. દ્રષ્ટિના વિષયમાં તો નવ તત્વ નથી, પણ જ્યાં દ્રષ્ટિ દ્રવ્ય પર ગઈ તો દ્રષ્ટિ અભેદ થઈ, એમાંય નવના ભેદ દેખાતા નથી. ભેદ થઈ જાય છે પછી સંવનિજનાના ભેદ દેખાતા, સંવનિજનાના ભેદ દેખાય ક્યારે? કે અજીવનું સંબંધ કરે તો, સંબંધથી જુએ તો સંવનિજરા છે, સંબંધથી ન જુએ તો એ તો આત્મા છે. એકદમ સૂક્ષ્મ વાત છે. આત્માને દેખે તો પર્યાયના ભેદ દેખાતા નથી, પર્યાયના ભેદ દેખાય તો આત્મા દેખાતો, કેમ કે પર્યાયના ભેદ અજીવના લક્ષે થાય છે. જીવના લક્ષે પર્યાયના ભેદ ઉત્પન્ન ન થાય. ક્યાંથી ઉત્પન્ન થાય? જે પ્રગટ થાય છે ભેદો એને તો ભગવાન પરદ્રવ્ય કહે છે. તો જીવના સંબંધથી કઈ પરદ્રવ્ય પ્રગટ થાય? એકદમ ભાવાર્થમાં બહુ સ્પષ્ટ કર્યું છે. ઉપર આવી ગયું છે, એકલો એકલો પોતાની મેળે એ પુણપાપ રૂપે પ્રણમતો નથી, એમ આવ્યું છે ઉપર પેલા પારામાં. મોક્ષ થવા યોગ ને મોક્ષ કરનારે બને મોક્ષ છે, કારણ કે એકને જ પોતાની મેળે પુણપાપ આશ્રમ સૌમરજરા બંધને મોક્ષની ઉત્પત્તિ સીધી બનતી નથી. તે બંને જીવ અને અજીવ છે, અર્થાત તે બબેમાં એક જીવ છે અને બીજું અજીવ છે. એમ નિમિત્ત નૈમિષ્ટિક સંબંધથી જોતા નવના ભેદ દેખાય છે. નિમિત્તનું લક્ષ છૂટે ને જ્ઞાયકનું લક્ષ આવે તો નૈમિતિક ભાવ દેખાતો નથી ને સ્વાભાવિક ભાવ પ્રગટ થાય છે, એ તો આત્મા બની જાય છે. એનું નામ જ્ઞેય છે, એનું નામ ધ્યેયભૂત આત્મા ને બીજો જ્ઞેયભૂત આત્મા. એક જૂનો અભેદ ને એક નવો અભેદ, એવો પણ ભેદ નહી. હા હા, શુદ્ધ નહીંથી જીવ પુદગલનું નિસર્જ આદિ ત્યારે પુણપાપ આદિ સાત તત્વો કાંઈ પણ વસ્તુ નથી. નિમિત્ત નૈમિતિક ભાવથી થતા હતા, નિમિત્તના લક્ષે નૈમિતિક ભાવો પ્રગટ થતા હતા. એ સ્વભાવના લક્ષે નૈમિતિક ભાવ પ્રગટ ન થાય અને સ્વભાવના લક્ષે સ્વભાવ પર્યાય પ્રગટ થાય, તો આત્મા બની જાય છે. નિમિત્ત નૈમિતિક ભાવથી થતા હતા, તે નિમિત્ત નૈમિતિક ભાવ જયારે મટી ગયો, સ્વભાવનો અવલંબન લીધું, નિમિત્તનું સંબંધ છૂટી ગયો, તો નૈમિતિક ભાવ પણ પ્રગટ થતો નથી. મટી ગયો ત્યારે જીવ ઉદગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ સ્થિત થઈ શકતી નથી. આગળ વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. વસ્તુ તો દ્રવ્ય છે, આત્મા દ્રવ્ય છે, અને એનો નિજ ભાવ પરમ પારિણામિક ભાવ તો દ્રવ્યની સાથે જ અનાદ્યંત રહે છે, એ કઈ પ્રગટ થતો નથી. તથા નિમિત્ત નૈમિતિક ભાવનો તો અભાવ જ થાય છે. એકદમ ગાથાનું રહસ્ય ખોલી નાખ્યું છે. બહુ દ્રવ્યનો નિજ ભાવ તો દ્રવ્યની સાથે રહે છે, તથા નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે. અભાવ થાય છે એટલે જ્યાં સામાન્યનું લક્ષ કર્યું અને નિમિત્તનું લક્ષ છૂટ્યું, નિમિત્તનો સદભાવ અને અભાવ એવા સંબંધથી નવ તત્વ દેખાતા હતા. હવે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એને તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડતો, એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ત્રણેકાળ રહિત છે, એવા સ્વભાવનું ભાન થતા નિમિત્તનો લક્ષ છૂટી જાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ મટી જાય છે એમ કહ્યું. પહેલા ઉત્પન્ન થતો હતો નિમિત્તના સંગે, હવે નિમિત્તનો સંગ છોડ્યો પરિણતીએ અને પરિણતિ દ્રવ્ય સ્વભાવમાં ગઈ તો નૈમિત્તિક ભાવ ઉત્પન્ન થતો નથી, સ્વાભાવિક ભાવ ઉત્પન્ન થાય છે. અને એ સ્વભાવ ભાવ ઉત્પન્ન થયો તે તો આત્મા છે. પછી જયારે ભેદથી સમજાવે ત્યારે તેને સંવર્ણજરા કહેવાય. સંવર્ણજરા જ્યાં ભેદથી સમજાવ્યું ત્યાં કર્મના અભાવની અપેક્ષા આવી જાય છે. તો સમજાવવા માટે છે. બહુ સૂક્ષ્મ છે.
નિમિત્તિક નિમિત્તિકનો અભાવ થાય એટલે પર્યાયનો પણ અભાવ થાય. નિમિત્તિક નિમિત્તિકનો અભાવ થાય એટલે પર્યાયના
નૈમિત્તિક ભાવનો અભાવ થાય એટલું લેવો, પર્યાયનો અભાવ નહીં. નૈમિત્તિક પર્યાયનો અભાવ થાય એમ લેવું.
ઉદયમાં આવેલી કર્મ નિમિત્ત એના નિમિત્તે થતો ભાવ
નૈમિત્તિક. એમ કર્મનો અભાવ થયો, અભાવ થઈને થયું તો એ પણ નૈમિત્તિક.
બરાબર.
હવે કર્મના અભાવથી આ થયું નથી,
નહીં
એ તો સ્વભાવના લક્ષ્ય થયું છે, માટે સ્વભાવ ભાવ છે.
બરાબર.
સ્વભાવ ભાવથી અભેદ છે એટલે આત્મા થઈ ગયો,
માટે નિમિત્ત નૈમિત્તિક ભાવનો
ના મટી ગયો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાતો
દેખાતો નથી,
દેખાતો નથી. વ્યવહાર નીતિ જુઓ તો છે, પણ વ્યવહાર નીતિ જોવાનું બંધ કરે અને નિશ્ચય નીતિ શુદ્ધ નીતિ એક શુદ્ધ આત્માને જુએ તો એકલો એકલો આત્મા, એકલો એકલો આત્મા સંવ નિજરાને મોક્ષ રૂપે પરણતો નથી. બીજાનો સંબંધ થાય તો સંવ નિજરાનું મોક્ષ રૂપે પરણે. જરા વાત સૂક્ષ્મ છે. તો સંવ નિજરાને મોક્ષ રૂપે થતો નથી ના, એ તો શુદ્ધ ઉપયોગે થાય છે.
જેનું નામ સંવ નિજરાને મોક્ષ આપો
તો કર્મના અભાવની અપેક્ષા આવે, પણ સંવર્જા મોક્ષના નાપો આપને આત્મા થઈ ગયો તો કર્મના અભાવની એને અપેક્ષા લાગુ પડતી નથી. કર્મના અભાવ એ સાપેક્ષ પર્યાય થાય છે, આ પર્યાય તો નિરપેક્ષ થાય છે. ભેદી દીખતા નહીં, એ તો ભેદ ન દેખાય તો નિમિત્ત ક્યાંથી દેખાય? એ તો નિમિત્તના લક્ષ્ય ભેદ દેખાતો હતો. અભેદમાં ગયો ગયો ઉપયોગ, ઉપયોગ અભેદમાં ગયો અને અભેદ થયો. ઉપયોગ અભેદમાં ગયો અને અભેદ થયો, પછી ઉપયોગનો ભેદ દેખાતો નથી તો નિમિત્ત ને નૈમિત્તિકનો ભેદ તો એકલી નિર્વિકલ ધ્યાનની અવસ્થામાં શું હોય છે એનું વર્ણનામાં લખીને.
બરાબર.
ઉપયોગ કર્મની સાપેક્ષ નૈમિત્તિક અને સ્વભાવમાં સ્વભાવ સન્મુખ થયો તો આત્મા, આત્મા થયો તો નિમિત્ત નૈમિત્તિક ભાવ દેખાતો જ નહીં.
પર્યાયનો ભેદ દેખાય છે ત્યાં સુધી અભેદ સામાન્ય દેખાતો નથી, અને અભેદ સામાન્ય દેખાય તો પર્યાયનો ભેદ દેખાતો નથી. તો પર્યાયનો ભેદ તો નિમિત્તના સંબંધથી દેખાતો હતો, સભામાં ગયો ઠરી ગયો તો. હા હા હા, એ તો ડીમ થઈ ગયો, પાણીનું બરફ થઈ ગયો. પાણી હતું ને એનું બરફ થઈ ગયો. પાણી હતું પ્રવાહી, પર્યાયો પ્રવાહી છે, પણ એ જ્યાં ઉપયોગ અંદરમાં ગયો, અભેદમાં અભેદ થયો તો બરફ થઈ ગયો, ડીમ થઈ ગયો, સ્થિરતા થઈ ગઈ. પછી ક્યાં આ પર્યાયના દ્રવ્યો ભેદ દેખાતો? આ અનુભૂતિના અનુભૂતિનો વિષય એવો ભેદ પણ દેખાતો નથી. એમ આવે છે શાસ્ત્રમાં. એકદમ સૂક્ષ્મ ટોપ મોસ્ટ વાત લખી છે, ટોપ મોસ્ટ. નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, પ્રગટ થતો નથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એકલામાં નિમિત્ત નૈમિત્તિક ન હોય, બેકલામાં હોય, બ્રહ્મચારી હોય ને બાળક ન થાય, લગ્ન થાય તો બે ના ત્રણ ને ત્રણ ના ચાર. ગુરુદેવ કે બે ટાંગા હતા એમાં ચાર ટાંગા થયા, ચાર ના છ, હજી છ કરોડિયો. આ દ્રષ્ટાંત આપતા હતા ગુરુદેવ. એમ ગજબનું સમયસાર શાસ્ત્ર એકલા દ્રષ્ટિના વિષય તરફ દોરી લઈ જાય છે. વ્યવહાર નહીંના વિષયો છે પણ એનું લક્ષ છોડી દે તો તને દ્રષ્ટિનો વિષય હાથમાં આવશે. પર્યાય છે તો ખરી કે નહીં, પર્યાય જાણવી તો ખરી કે નહીં. અત્યારે તો કન્યા પધરાવો સાવધાન લગ્નની વાત ચાલે છે, એમાં પર્યાય છે કે નહીં, પર્યાય જાણવી જોઈએ. રામ બોલો ભાઈ રામ એ અત્યારે ન હોય, ટાણું આવ્યું છે અભેદને જોવાનું, ભેદને રહેવા દે ને જોવાનું. ભેદને જોઈ તો નિમિત્ત દેખાશે, અભેદને જોઈ તો નિમિત્તે નહીં દેખાય, નિમિત્તે પણ નહીં દેખાય. ભગવાન આત્માનો દર્શન અને દર્શન ને દર્શનનો વિષય પણ અભેદ થઈ જશે. દર્શન અને દર્શનનો વિષય પણ અભેદ અનુભવમાં આવે છે. એનું નામ સમ્યક દર્શન, નિર્વિકલ્પ ધ્યાનના કાળની વાત ચાલે. પછી સવિકલ્પ દશામાં આવી અને ભેદ કરીને બીજાને સમજાવે એ વિષય આખો જુદો થઈ ગયો. આ તો પાણીનું બરફ થવાની વાત છે. પાણીનું બહુ ઠંડી પડે ને ત્યારે પાણીના બરફ જામી જાય, નળ પણ ચાલે નહીં, એમ કોઈ કોઈ દેશમાં બને છે કે પાણીમાંથી નળમાંથી પાણી ના નીકળે.
પછી દર્શન અને દર્શનનો વિષય અભેદ થઈ જાય.
અભેદ ભેદ દેખાતો નથી એને કથનથી અભેદ કહેવામાં આવે. નિમિત્ત ને બીજી ભાવનો તો અભાવ જ થાય છે. માટે શુદ્ધ નહીં થી જીવને જાણવાથી લ્યો વ્યવહાર નહીં થી જીવને જાણ્યો અનંતવાર. શાંતિભાઈ આવો જીવ છે, આવો જીવ છે, એક ઇન્દ્રિયને બે ઇન્દ્રિયને ત્રણ ઇન્દ્રિયને આ મિથ્યા દ્રષ્ટિને આ સમ્યક દ્રષ્ટિને આ ચોથું ગુણસ્થાન પાંચમું ને છઠ્ઠું એ નૈમિતિક ભાવો ભેદો દેખાતા નથી. ચૌદ ગુણસ્થાન તો મોથી જન્મેલા ભાવો છે, એ આત્માથી જન્મેલા ભાવો નથી. ભેદનો જનક તો કર્મ છે, ભેદનો જનક ભગવાન આત્મા નથી. સૂક્ષ્મ વાત છે, વધારે પડતી સારી ઊંચી. ભેદનો ઉત્પાદક ભગવાન આત્મા નથી, નિષ્ક્રિય સક્રિય પરિણામનો ઉત્પાદક નથી. શુદ્ધ આત્મા અશુદ્ધ રાગને ઉત્પન્ન કરે, માટે શુદ્ધ નહીંથી જીવને જાણવાથી જો એમ લખું, શુદ્ધ નહીંથી જીવને જાણવાથી જો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જો જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે આ જીવ છે, આ જીવ છે, આને પુણપાપ કહેવાય, આ પુણપાપનું લક્ષણ તીવ્ર કષાય ને મંદ કષાય, પુણનું લક્ષણ છે મંદ કષાય, પાપનું લક્ષણ છે તીવ્ર કષાય, બે મળીને આશ્રવ, આશ્રવ માટે પોતે બંધ, અને કર્મનો સંબંધ છોડે તો સંવર, કર્મનો સંબંધ વિશેષ છોડીને આત્મલો અવલોમ લેતો શુદ્ધિની વૃદ્ધિ નિર્જરા, કર્મનો અભાવ થાય તો મોક્ષ. એમ જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, ભેદને જાણે, શુદ્ધનેથી આત્માને જાણે નહીં, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે, મિથ્યા દ્રષ્ટિ છે. એના ઉપરનો એક કળશ છે, લઈ લીધું કળશ આઠમો છે. આ રીતે નવતત્વમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, નવતત્વમાં છુપાયેલો આત્મા છે, નવ ઘાટમાં સોનું અન્વયું પહેરેલું છે. આ આત્મજ્યોતિને જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ સુવર્ણ તો એકાકાર છે પણ મેલું હતું અને અગ્નિમાં તપાવે છે તો ઘણા પ્રકારના રંગ બેરંગ દેખાય છે પણ પર્યાય બેરંગ દેખાય છે. સોનું તો એક ને એક કાઢે તેમ શુદ્ધનેથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવે છે આત્મજ્યોતિને. માટે હવે હે ભવ્ય જીવો, હે લાયક આત્માઓ, હંમેશા આને એટલે આત્માને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિતિક ભાવોથી એટલે આશ્રવબંધ સંવર્જરા ને મોક્ષ એનાથી ભિન્ન એક રૂપ દેખો. આત્માને પરદ્રવ્યથી ભિન્ન અને એનાથી થતા નૈમિતિક અનેક પર્યાયો એનાથી ભિન્ન જુદો એક રૂપ દેખો. આદેશ છે, ઉપદેશ નથી. દેખો દેખો એટલે દેખાશે એમ કે છે. દેખો આ જ્યોતિ પદે પદે અર્થાત પર્યાયે પર્યાયે એક રૂપ ચિત ચમત્કાર માત્ર ઉદ્યોતમાન છે. ગમે એટલી પર્યાયો પ્રગટ થાય તો આત્મા તો એક રૂપ દેખાય છે. દ્રષ્ટિ આત્મા ઉપર રાખ, પર્યાયનું જ્ઞાન સહજ થઈ જશે. પર્યાયનું જ્ઞાન કરવામાં પુરુષાર્થ નથી, દ્રવ્યનું જ્ઞાનને ભાન કરવામાં અનંતો પુરુષાર્થ છે. સોનું વેચાતું લેવું એમાં પૈસા જોઈએ, પછી સોનું આવશે તો ઘાટ તો થયા કરશે. એમ આત્મા દ્રષ્ટિમાં આવ્યો મોક્ષ માર્ગ પ્રગટ થઈ જશે, તને પર્યાયનું જ્ઞાન પણ રહી જશે દ્રવ્યને જ્ઞાનની સાથે સાથે. ભાવાર્થ આત્મા સર્વસ્થાઓમાં ભાવાર્થ બહુ સારો. આ આત્મા છે તો એકરૂપ પણ સર્વ અવસ્થાઓમાં વિધ વિધ રૂપ દેખાતો હતો. વિધ વિધ એટલે અનેક પ્રકારે દેખાતો, અનેક પ્રકારે હતો નહીં પણ અનેક પ્રકારે દેખાતો હતો. આ મનુષ્ય, આ દેવજીવ, નારકી જીવ, આ એકેન્દ્રી, બેન્દ્રી, આ મિથ્યા દ્રષ્ટિ, આ સમ્યક દ્રષ્ટિ, અનેક રૂપે દેખાતો હતો. તેને શુદ્ધ નહીં એક ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાડ્યો છે. તેથી હવે સદા એકાકાર એટલે એક સ્વરૂપ જ અનુભવ કરો. પર્યાય બુદ્ધિનો એકાંત ન રાખો. એ એકાંત મિથ્યા દ્રષ્ટિ છે. અને દ્રવ્ય દ્રષ્ટિમાં સમ્યક એકાંત થાય છે, સમ્યક એકાંત પૂર્વક અને એકાંતનું જ્ઞાન થાય છે. અને પર્યાયને જોતા એ અનેકાંતનું જ્ઞાન થતું નથી. એકાંત દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છોડો. પર્યાયના લક્ષે પર્યાયને દ્રવ્યનું બેનું જ્ઞાન ન થાય અને દ્રવ્યના લક્ષે દ્રવ્યનું યથાર્થ જ્ઞાન થાય ને પર્યાયનું પણ યથાર્થ જ્ઞાન થાય એમ. પર્યાય બુદ્ધિનો એકાંત ન રાખો એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. લ્યો પૂરો કલાક થયો, બસ એટલું કરે. પાછું સવારે વાંચ્યું હોય ને એટલે બે વખત તો આવતું. કાલે રવિવાર છે, કાલ સાંજે બંધ, સવારે એક વાહ મંદિરે બસ અહીંયા બંધ.
અને કાલે બપોરે
થાય હારનો દ્રષ્ટાંત થાય પછી પોતે દ્રષ્ટિનો વિષય આવતા એમ લખ્યું છે કે મોહના નાશનો ઉપાય તો હાથમાં આવ્યો પણ હજી મોહ નાશ થતો નથી, એની થોડીક વિધિ બાકી છે, મળી જાય ત્યારે મોહ નાશ પામે. જૈન દર્શન બહુ અપૂર્વ છે. જે દ્રષ્ટિનો વિષય કહે છે કે પર્યાયથી બિન સર્વથા, પણ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે અને દ્રષ્ટિ પ્રગટ થાય છે નવી, એ દ્રષ્ટિ એટલે પર્યાય, એ દ્રવ્યમાં અભેદ થાય ત્યારે સમય દર્શન થાય.
બરાબર.
હવે આવી વસ્તુ છે અટપટી અટપટી.
આપણે કીધું ને એક અભેદ ને પછી બીજો અભેદ,
બીજો અભેદ થાય ત્યારે અનુભવ થાય. એક અભેદમાં અનુભવ ન થાય, અનુભવનો વિષય આવ્યો.
જેને આપ નવો અભેદ પૂછે,
નવો અભેદ, હા, એ જયસેન આચાર્ય ભગવાને બહુ ખોલ્યું છે વિસ્તાર, બાળક પણ સમજી શકે એવું. અમરચંદ્ર આચાર્યમાં છે, કરતા કર્મને ક્રિયાનો ઉત્તરોત્તર ક્ષણે વિલય પામતા આખરે નિષ્ક્રિય આત્માની પ્રાપ્તિ થાય છે, રાગરહિત ક્રિયા રહી તેમ. પણ એમાં તો બહુ સ્પષ્ટ છે, ગણલબ્ધિના પરિણામ આવે છે, પછી ગણલબ્ધિના પરિણામ પણ છૂટી જાય છે. દ્રષ્ટિના વિષય પછી જીવ મધ્યસ્થ થાય ત્યારે અનુભવ થાય. પર્યાયથી રહિત આત્મા છે એ તો નહીં પક્ષ છે, અને જયારે રહિત શ્રદ્ધાન થાય બળવાન ત્યારે પર્યાયથી સહિત થઈ જાય છે આત્મા. સહિત થાય છે તો શ્રદ્ધા સાચી થાય છે, કે રહિત માનમાં આવ્યો ને વળી સહિત તો શ્રદ્ધા વહી જશે, અરે શ્રદ્ધા ત્યારે જ પ્રગટ થાય છે. રહિતનું શ્રદ્ધાન ને સહિતનું જ્ઞાન, સમય એક, સમય બોલો, એ વિષય જયસેન આચાર્ય ભગવાને 80 નંબરની ગાથામાં અરિયંતના દ્રવ્યો પર્યાયને જાણતા પોતાના આત્માને જાણે ત્યારે મોક્ષ થઈ લીધું છે. એના બે અર્થ થઈ શકે છે, એક અરિયંતના દ્રવ્યગુણ પર્યાય જેવો આપણો આત્મા છે એટલે અરિયંતની પર્યાય પ્રગટ છે અને મારામાં એ કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે એમ પણ અર્થ લેવાય, એમ ગુરુદેવે અર્થ લીધો છે. કેમ કે ત્રણેય સરખું નથી,
જૂની પ્રત છે એમાં નથી, નવું બહાર પડ્યું છે ને એના
જૈસે. અરિયંતની પર્યાય કેવળ જ્ઞાન પ્રગટ છે અને એ મિથ્યા દ્રષ્ટિને કેવળ જ્ઞાન પ્રગટ નથી, જ્ઞાન પ્રગટ છે. ઉપયોગ પ્રગટ છે પણ ભાવ શુદ્ધ જ્ઞાને પ્રગટ નથી ને કેવળ જ્ઞાને પ્રગટ નથી, કે ઉપયોગથી મેળવે તો મળી જાય. ભાઈ એક વાર પ્રશ્ન પૂછો તો કેમ, હા પૂછો તો ને, બોલાલી વિશાળ દ્રષ્ટિથી વિચારવાનું છે, આમાં સંકોચી દ્રષ્ટિ ના આવે. રુદેવ અર્થ લીધો તો કે અરંતના દ્રવ્યગુણ પર્યાય ત્યાં તો કેવળ જ્ઞાન છે, ત્યાં રાગ નથી અને એમાં એ રાગ નથી, એ લ્યો ત્યાં સુધી બરાબર છે, એમાંય રાગ નથી પર્યાયમાં અને આની પર્યાયમાં પણ રાગ નથી. આની પર્યાયમાં ચિત્ત વિવર્તન ઉપયોગ જાણવાની ક્રિયા જ્ઞપ્તિ ક્રિયા છે, વાં એક જ્ઞપ્તિ ક્રિયા ને અહીંયા જ્ઞપ્તિ ક્રિયા, પણ વાં કેવળ જ્ઞાન છે ને અહીંયા કેવળ જ્ઞાન નથી, માટે અહીંયા શક્તિરૂપ લેવું એમ. પ્રગટ થવાની શક્તિ અંદર પડી છે એમ, કાળે પ્રગટ થશે.
સ્વભાવ અપેક્ષા, સ્વભાવ અપેક્ષા
જયપુરમાં લીધું હતું, જયપુરમાં આ સાઈડમાં લેવામાં જરા તકલીફ છે.
આત્મજ્ઞાન મે
ज्ञान में ही स्थिर रहूं.